તારીખ 19/11/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 560 અને 561 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 255
સંસાર સેવા એટલે સંસારની પ્રવૃત્તિ. નારી પુરુષ સંસારની પ્રવૃત્તિ પૂર્વના પ્રારબ્ધને લઈને કરતા જોવામાં આવે છે. પણ એમને આત્મ પ્રતિબંધ પણ એટલે આત્મા એમાં રોકાઈ જાય એમાં મિથ્યાત્વ અવસ્થામાં પૂર્વકર્મના ઉદયમાં આખો આત્મા જે રોકાય છે એવો પ્રકાર નાની 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 દિશામાં મિથ્યાત્વ અવસ્થામાં ઉદય સર્વસ્વ થઈ પડે છે. જે કઈ ઉદય છે એ સર્વસ્વપણે વળગી આત્મા આખે આખો ત્યાં ભાવથી ઉતરી જાય છે, એકત્વ કરે છે, લીન થઈને સંસારની પ્રવૃત્તિ કરે છે. એ પ્રકારની પ્રવૃત્તિ ભાવથી જ્ઞાની પુરુષ કદી કરતા નથી. પણ એમને એવું જ્ઞાન છે કે આ પૂર્વ પ્રારબ્ધને લઈને જે ઉદય ચાલી ગયો છે એ ઉદયમાં તલ્લીન થઈને હવે નવું પ્રારબ્ધ મારે ઉત્પન્ન કરવું નથી. જે છે એને ઈષ્ટ અનિષ્ટ જાણ્યા વિના, ઈષ્ટ અનિષ્ટ પણ કર્યા વિના એ ઉદયમાંથી પસાર થઈ ગયું છે. પસાર થઈ ગયું છે એમ કહો કે ભોગવેલો છે એમ કહો, પણ ઈષ્ટ અનિષ્ટ પણ કર્યા વિના એ ઉદયના કાળમાં પણ હું જ્ઞાતા છું. એનું જે ભિન્ન જ્ઞાનમય મુખ્ય પરિણામ છે એ મુખ્ય પરિણામમાં રહીને નાતાપણે રહીને નાતાપણાના મુખ્ય ભાવને અનુભવતા તે પ્રારબ્ધને નિવૃત્ત કરે છે, પ્રારબ્ધને એની નિવૃત્તિ કરી નાખે. અને એવી નિવૃત્તિ એવું પ્રારબ્ધ ભોગવતા પણ તેથી નિવૃત્તવાળું પરિણામ પામે, એટલે કે આ પ્રસંગથી છૂટી જવાનું છે, નિવૃત્તનું છે એટલે છૂટવું છે, પ્રારબ્ધના પ્રસંગથી પણ છૂટવું છે. એટલે જે કોઈ સંયોગ છે એની રુચિ નથી, અરુચિ છે, નિવર્તનું છે એટલે અરુચિ છે, નિવર્તમાંનું પરિણામને પામે એમ જ્ઞાનીની રીત હોય છે. એવી રીતે જ્ઞાની પરિણમે છે, પરિણમવાની એમની આવી રીત છે, તેથી તે છૂટે છે. ક્ષણે ક્ષણે તે મુક્ત ભાવના મોક્ષ પ્રત્યે આગળ વધતા જાય છે. એનું કારણ આવી એમની રીત છે. આત્માથી કેવી રીતે સુધાય, પોતાના પરિણામમાં આત્માથી કેવી રીતે સુધાય એવી રીત પણ એને આવે. જ્ઞાની ઓળખાય તો જ્ઞાનીની પર અપેક્ષા એ વાત છે, પણ સ્વ અપેક્ષાએ એને શું ફાયદો થાય કે પોતાનો આત્માર્થ જે સાધવો છે એ આત્મા છે એને સૂજે કે આ આત્મા છે સદાય સદાય ઓળખવામાં થાય છે. એટલે કે એ પોતે પણ તથારૂપ પ્રયત્ન અને પ્રયાસમાં આવે. જ્યારે જ્ઞાને કેવી રીતે ભિન્ન પડે છે એને સમજાય તો પોતે પણ એવી રીતે ભિન્ન પડવાની જે કાર્ય પદ્ધતિ છે એને સમજી શકે છે. સમજી શકે છે એમને એનો પ્રયત્ન પણ કરી શકે છે, એને અંગીકાર કરી શકે છે, એ પરિસ્થિતિમાં એ આવી શકે છે. કેમ કે રીતમાં ફેર નથી. જે રીતે જ્ઞાની થવાય છે તે જ રીતે જ્ઞાની થઈને પણ જ્ઞાન દશામાં આગળ વધાય છે. રીત બદલતી નથી, રીત બદલાતી નથી કે પહેલા બી પહેલી રીત હતી પછી કંઈક બીજી રીતે જ્ઞાન દશામાં કાર્ય કરવાનું એવું કાંઈ નથી. રીત તેની તે જ રહે છે. ફરક એટલો પડે છે કે પ્રથમ એને એની દ્રષ્ટિમાં આત્મા નહોતો એટલે દ્રષ્ટિ બળ નહોતો. મુમુક્ષુ દશામાં જ્ઞાન દશામાં દ્રષ્ટિમાં આત્મા હોવાથી દ્રષ્ટિ બળ વિશેષ હોય છે અને કાર્ય ચાલે છે. એટલે વિશિષ્ટતા છે. એટલે પુરવાર એમ કહેવાય છે જ્ઞાનીને માટે કે એ દ્રષ્ટિના બળે આગળ વધે છે. પુરુષાર્થની અને સમ્યક દર્શનની મુખ્યતા કરવી હોય ત્યારે એમ કહેવાય છે. જ્ઞાનની મુખ્યતા કરવી હોય ત્યારે જ્ઞાન બળે આગળ વધે છે એમ કહેવાય. ત્યાં પણ જ્ઞાન સહિતનો પુરુષાર્થ, બોલો દર્શન સહિતનો પુરુષાર્થ. પુરુષાર્થ તો બંનેમાં સામાન્ય છે અને પુરુષાર્થ વિના તો કોઈ કાર્ય થવાનો પ્રશ્ન રહેતો નથી. તેથી એનો અનેરો છે. જીવને પોતાને મોટો લાભ છે એવું સમજાય ખરેખર ત્યારે તે લાભ પ્રાપ્ત કરવા માટે એના પરિણામના જે ઉત્સાહ આવે છે, રસ આવે છે, ગોળ આવે છે એ એના પ્રમાણમાં જ આવે છે. જેટલા પ્રમાણમાં એને લાભ દેખાય છે એટલા પ્રમાણમાં જ આવે છે. 10 રૂપિયા કમાવા માટે મહેનત ન કરે પણ 10 લાખ મળતા હોય તો કેટલી મહેનત કરે. 10 નો સામનો દેખાય તો રસ ને રોકી શકાય નહીં, પુરુષાર્થ ને રોકી શકાય નહીં. એટલું બધું કુદરતી છે. જે રીતનો આશ્રય કરતા હાલ 3 વર્ષ થયા એવી રીતે પરિણમતા છેલ્લા 3 વર્ષથી એ રીતે બરાબર પરિણમીએ છીએ એમ કે છે. શું 3 વર્ષથી મુંબઈમાં વેપારની અંદર સતત જોડાવું રહ્યું છે અને એ 3 વર્ષ દરમિયાન અમે પ્રારબ્ધને નિવર્તવામાં અને ભિન્ન પડવાનો પુરુષાર્થ સહિત વર્તી રહ્યા છે. જે રીતના આશ્રય કરતા હાલે 3 વર્ષ થયા વિશેષ તેમ કર્યું છે. મુખ્યપણે એમ જ કર્યું છે, સારી રીતે એ રીતે કર્યું છે. જો પ્રવૃત્તિના કાળમાં પોતે પુરુષાર્થ કર્યો છે એનો સ્પષ્ટ પોતાના શબ્દોમાં ઉલ્લેખ છે. અને તેમાં એમ કરતા એમ કરવામાં જરૂર આત્મદશાને ભૂલાવે એવો અનુભવ રહે તેવો ઉદય, અથવા એમને સાધારણ ઉદય નહીં, આત્મદશાને ભૂલાવી દે એવો ઉદય રહે છે. લાભના નુકસાનના મોટા પ્રમાણમાં વેપાર હોય, પાછા બીજા તો કઈ સારા ભાગીદાર હોય, એને તો મૂડી ઓછી થાય, પણ જે કઈ પાર્ટનર હોય જેને ખાલી પરિશ્રમ ને લઈને ભાગ લેવાનો હોય, બુદ્ધિ પરિશ્રમ, એને નુકસાન જોયે તો એને તો માટે જરૂર થાય, એના વધારેમાં નુકસાન આવે તો એને પાસે એવું થઈ જાય કે નહીં? એક તો એને પોતાના પરિવાર માટે એમાંથી ઉઠાવવું પડ્યું હોય આજીવિકા માટે, એટલે એટલું તો ખાતામાં વધારે થયું હોય, એની સામે નફો આવ્યો હોય, એને બધા નુકસાન આવ્યું તો ડબલ સરવાળો થાય ને ઉધાર ખાતામાં, ઉપાડ વધતા નુકસાને. તો એવા નફા નુકસાનના જયારે પ્રસંગ ઉભા થાય અને ચોખ્ખી સામે દેખાય એવી પરિસ્થિતિ હોય ત્યારે નુકસાનનો ભય થાય એટલો જ નફામાં રસ આવે, અને નફામાં જેટલો રસ આવે એટલો જ નુકસાનમાં ભય થાય. એ તો એક્શન ને રિએક્શન જ છે સામે સામે. એ વખતે એ મારો નથી, મારે કઈ લાગતું વળતું નથી, પૂર્વકર્મ અનુસાર જે થવું હોય છે થાય, મારે કઈ લેવા કે દેવા એવું અંદર શ્રદ્ધા જ્ઞાનમાં પરિણમન થયું. આત્માર્થ સમજવો હોય, આત્માર્થ શીખવો હોય તો એ સમજવા જેવો જ્ઞાને પોતાની જ અનુભવ દશા કહે અને આટલા સૂક્ષ્મ પરિણામોનો ઉલ્લેખ કરે એ લગભગ ન બને, પણ એમને આત્મીયતા ગણી હતી. સ્વભાવભાઈ ઉપરનો પત્ર છે ને, આત્મીયતા ગણી હતી એટલે એમણે બંને પોતપોતાના પરિણામ કહેતા હતા. પરસ પરસ એટલે આત્મીયતા હતી, ભિન્નભાવ નહોતો, તો બંને પોતાના પરિણામની વાત કરતા હતા. દોષની પણ વાત કરે અને ગુણની પણ વાત કરે. ગુણની વાત કરે એટલે કઈ પોતાની પ્રશંસા કરાવવા ને, એટલે એકબીજાને ઓળખતા હતા. કઈ આગળ ઉદાહરણ એમને કારણ નહોતું, ન ઓળખતા હોય ને ભાઈ આગળ માણસ વધારે કે ચાલો અમારી પ્રશંસા અમને કરીએ ને તમે અમને સારી રીતે તમારી નજરમાં અમારું સ્થાન લઈ લો, એમને એ પ્રશ્ન ન પોતાના ગુણ દોષ બંનેને કહેતા. બંને કહેવા પાછળ પણ એમનો એક જ હેતુ હતો કે એટલી સરળતાથી સામે પણ એ વર્તે અને આ રીતની જાણીને એ આશ્રય કરે પોતે પણ. નાની એ રીત બતાવે તો એ રીતનો આશ્રય મોક્ષ પણ કરે. હવે એ પ્રસંગ બન્યો તો એ બંને વચ્ચે, એ ગુરુ શિષ્ય વચ્ચે પ્રસંગ બન્યો, ઉપકારી આપણને થાય એ વાત છે. ફાયદાનો માર્ગ તો આપણને કારણ થઈ ગયું એવો વિષય છે. સંપરિણામ એટલે ઈષ્ટ અનિષ્ટ પણ કર્યા વિના આત્મદશાને ભૂલાવે એવો સંભવ રહે. થયું નથી, આત્મદશા ભૂલ્યા નથી, પણ એવો સંભવ થઈ જાય એવો ઉદય પણ જેટલો બન્યો તેટલો, એટલે અમારાથી પુરુષાર્થ હતો એટલો, અમારી તમામ શક્તિ લગાડીને સમપરિણામે વેધ્યો છે. સમ્યક પ્રકારે એના જ્ઞાતા રહ્યા છે એ વખતે કે આ ભિન્ન જ્ઞેય છે, હું તો માત્ર જ્ઞાતા છું, ન તો મારામાં કાંઈ લાભ આવતો આવે છે, ન તો મારામાંથી કાંઈ જાય છે કે નુકસાન થાય છે, કાંઈ આવે તો લાભ ના, જ્ઞાનમાં શું ભલે, જ્ઞાન પોતે સ્વયં જ્ઞાનમાંથી ઉત્પન્ન થતી એક પ્રક્રિયા છે, કે જ્ઞાન જ્ઞાનમાંથી જ થાય છે, બીજામાંથી જ્ઞાન આવે ને અને જ્ઞાનમાં બીજું ગાય આવે. અવલોકન ચાલતા પરિણામ કરવું છે, નિતિ થયેલા પરિણામ નથી કરવું. તો જ્ઞાન અવલોકન કરનાર છે ને પોતાનું અવલોકન કરે કે ન કરે? જો ચાલતો જ્ઞાન નો પર્યાય પોતાનું અવલોકન કરે તો પોતે પોતાના સ્વયંની સ્વતંત્રતાને, સ્વયંની શક્તિને પૂછાણી શકે, ઓળખી શકે કે આ જ્ઞાન સ્વયં મારામાંથી જ, આ જ્ઞાન સ્વયં મારામાંથી, જ્ઞાનમાંથી જ પ્રવાહ ચાલુ જ રહે છે. આનો કેટલો અખૂટ ભંડાર ભરેલો હશે કે એ ચાલતો બંધ થતો નથી, નીકળતો પ્રવાહ બંધ થતો નથી, અને એની કેટલી શક્તિ, સ્વતંત્ર શક્તિ છે, સ્વતંત્ર શક્તિ છે, એટલે એનું એટલું પ્રભુત્વ છે પોતા ઉપર. પ્રભુત્વ પ્રભુત્વ શબ્દમાં એ સમજાય પ્રસંગ કે એના એના ઉત્પાદને, એની પ્રક્રિયાને, એના કાર્યને કોઈ રોકી શકે નહીં, બંધ ન કરી શકે. એ પ્રવાહને એક સમય માટે કોઈ અટકાવી ન શકે. હવે એ કોણ જોવે કે પોતે જ જોવે? કોને જોવે કે પોતાને જોવે? જોનાર પોતે અને જણાનાર પણ પોતે, જાણનાર પોતે, જણાનાર પણ પોતે. જો પોતે જાણનાર હોય અને પોતાને જાણતો હોય તો એનું, એની દિશા કઈ માટે નહીં થાય? દિશા, દિશાને વિચારીએ તો કે એવી પરિસ્થિતિમાં એ જાણવાની દિશા કઈ બાજુ નહીં રહે? અનાદિની જે પર સન્મુખ ને પરલક્ષ વાળી જાણવાની વૃત્તિ હતી એ જાણનાર પોતે પોતાને જાણતા, એને સ્વ સન્મુખ થવું પડે તો જ એમ જણાય. જ્યાં સુધી રાગાદીને અવલોકનમાં જાણે છે ત્યાં સુધી તો હજી સ્વ સન્મુખતા નથી, પણ એ અવલોકન નું કાર્ય વિશેષ આગળ વધતા જ્ઞાન જયારે જ્ઞાનને જ જાણે છે ત્યારે એને સ્વસન્મુખતા આવે છે. સ્વસન્મુખતા આવે છે ત્યારે એને અનંત જ્ઞાનમય, અનંત સામર્થ્યમય, અનંત ગુણમય, અનંત સુખમય એવા સ્વ સ્વરૂપનો નિર્ણય થઈ જાય છે, અથવા એમાં એને ભાવભાષણ આવી જાય છે. આ કાલનો વિરમનો પ્રશ્ન છે. તારો પ્રશ્ન ચાલી ગયો, ખ્યાલ છે ને? તો ઠીક, કામ વિષમ કાળ છે, પણ આ કાળ એવો છે કે નાની નાની ઉંમરના માણસોને પણ રસ પડે છે આવી વાત. રાત બધી રંગરાગની વાતો નથી, કઈ રંગરાગ ઉગી જાય એવી વાતો છે. પદાર્થ છે માત્ર જાણવાનો વિષય છે, જણાય છે, જાણવાની મારી શક્તિને લઈને એ માત્ર ગુણપણે જણાઈ રહે છે. એનાથી કોઈ મને શાંતિ નથી, અશાંતિ નથી, લાભ નથી, નુકસાન નથી, સુખ નથી કે દુઃખ નથી. અનુકૂળતા પ્રતિકૂળતાની કલ્પના નિવૃત્ત કરીને રહી ગયા છે. હૃદયમાં જીવને કાં તો અનુકૂળતાનો રસ આવે છે, કાં પ્રતિકૂળતાનો ખેલ આવે છે. એક જમતા જમતા એક કોળિયો મઢામાં કે તો કાં સારો લાગે ને કાં ખરાબ લાગે. જો રસોઈ બરાબર ન થઈ હોય તો સારું ના લાગે. બરાબર રસોઈ કરી હોય પોતાની રુચિ પ્રમાણે સારું લાગે છે. હવે એવું બન્યા હોય તો સારું લાગે, ન ભાવે એવું બન્યું હોય તો ખરાબ લાગે છે. એટલે સારું પણ ન લાગે અને ખરાબ પણ ન લાગે એવું એનું સ્વરૂપ છે. એ પદાર્થોનું રજકોણાનું પણ એવું સ્વરૂપ છે કે ન સારું લાગે ન ખરાબ લાગે. જ્ઞાનનું પણ એવું સ્વરૂપ છે કે માત્ર જાણે, સારું ખરાબ કરીને જાણે, ન એને નિંદે ન એને પ્રશંસે. આપણે નથી કે તમે કે આપણે નિંદા પ્રશંસા કોઈની કરવી નહીં. નિંદા પ્રશંસા કરીને શા માટે આપણે કોઈની સાથે જોડાવું? પ્રશંસા કરીને પ્રશંસક તરીકે જોડાવું, નિંદા કરીને નિંદક તરીકે જોડાવું, એવું કાંઈ આપણે કરવું નથી. એવું નથી માણસ વિચારતા. બસ આને નિર્ણય કરી નાખ્યો કે હું જ્ઞાન માત્ર છું. તો જ્ઞાન માત્રમાં કોઈ નિરાકાર પ્રતિભાસો કે ન પ્રતિભાસો મારે શું લેવા દેવા છે? પ્રતિભાસો તો સ્વચ્છતાનું કારણ છે, ન પ્રતિભાસો તો મારે કાંઈ જરૂર પણ નથી. લોભ નથી કાંઈ જાણવા.
ભૂખની
તૃપ્તિ થી સારું લાગી ને જયારે ભૂખ નું વેદન થયું ત્યારે ખરાબ લાગ્યું. માટે તૃપ્તિ થઈ એટલે સારું લાગ્યું. પણ જયારે એ ભૂખ નું વેદન આવ્યું ત્યારે જ્ઞાતા કેમ ન રહ્યો? જો ત્યારે જ્ઞાતા રહ્યો હોત તો જમતી વખતે જ્ઞાતા જ રહેતો. પણ પૂર્વ તૈયારી કરતો નથી તો એના પણ જ્યાં ઈષ્ટ અનિષ્ટ કર્યું છે ત્યાં ઈષ્ટ થયા વગર નહીં રહીએ. ઈષ્ટ કર્યો છે ત્યાં અનિષ્ટ થયા વગર નહીં રહીએ. તો ભૂલ પહેલા કરી બેઠો છે એટલે સારું લાગે છે. પ્રેક્ટિસ તો સતત કરવી જોઈએ. એ પણ એક ઉદય છે. ભૂખ લાગે છે એ પણ એક ઉદય છે. એને આવીએ છે એ પણ એક બીજો ઉદય જ છે, બીજું કઈ નથી. તમામ ઉદયમાં પોતે જ્ઞાતા દ્રષ્ટા રહે આ એને પુરુષાર્થ કરવાનો છે. જ્ઞાતા ભાવે રહી જવું તે સંપરિણામે ઉદયને વેદવાનો પ્રકાર છે. તે સંપરિણામે ઉદયને વેદવાની રીત છે. એ રીતનો જ્ઞાને આશ્રય કરે છે. એ રીત મુમુક્ષુએ પણ શરૂ કરવાની છે. એનો પ્રયત્ન કરશે તો સફળ થશે. પ્રયત્ન નહીં કરે તો કેવી રીતે સફળતા થશે? અભ્યાસ થતો નથી. કેમ કે એને કરવાની એટલી તાલાવેલી નથી જેટલી એને બીજા કાર્યોની જરૂરત લાગે છે. એટલે એને આ કાર્યની જરૂરત લાગી નથી. બીજા કાર્ય માટે તો એને ક્યાંક જવું પડે, બીજા સાધનો પણ જોઈએ, પૈસાની જરૂર પડે તો વેપાર કરવો પડે, વેપાર કરવા માટે દુકાન લેવી પડે, દુકાન લેવા માટે પૈસાની વ્યવસ્થા કરવી પડે. કોઈ એમ કે છે કમાણી થાય પછી હું દુકાન લઈશ, પછી હું વેપાર કરીશ, એમ કે ત્યાં તો વ્યવસ્થા ન હોય તો ગમે તેમ વ્યવસ્થા કરીને કરે છે કે
નહીં?
દિન પણ કરે કે ભાઈ તમારી દુકાને જરાક બેસવા દઈએ, તમારી લાઈન મળી છે, મારી બીજી લાઈન છે, હું મારું કરવું થોડું કર્યા કરીશ. ખરીદવાની જગ્યા પાકડી લેવાની જગ્યા તો ભાડે લઈએ, પેટા ભાડે લઈએ, રોડું ગમનું ભાડું આપે, કારણ કે કાંઈક ઘાટ ઉતારે છે એવું નહીં. હા, કેમ કે જરૂર લાગે છે. અને જ્યાં સુધી ન મળે ત્યાં સુધી ત્યાં ને ત્યાં તમારે કરી ના ટકરાવો થાય, જે કામ કરવું છે એનો થાય તો પરિણતિ ત્યાં ચકરાવા થશે. પણ અહીંયા તારી પરિણતિ ચકરાવા નથી થતી. એ શું બતાવે છે? તારે કામ કરવું નથી. સ્વાધ્યાય ડોક્ટર વિચાર કરે કે આ તો કરવા જેવું છે, આત્મા નિહિત છે. આમાં ઉદયમાં જાય એટલે થઈ ગયું, અને હજુ જ નહોતું. પણ કામ તો ઉદય વખત કરવાનું છે, આ તો સમજવાનો વખત છે. બોલો, કામ કરવાનો વખત છે. સમજવાના વખતે સમજે ને કામ કરવાના વખતે છોડી દઈએ. કદી કદી એનું કામ થાય. ડાક્ટરની ભાષામાં એમ કે છે કે હોજરી ની અંદર એસિડ ની ઉત્પત્તિ થાય છે, અને એસિડ ગરમ છે એટલે ગરમી લાગે છે. અને જઠરાગ્નિ કે છે, વૈદ્ય જઠરાગ્નિ કે છે, ડાક્ટરો એને એસિડ છૂટે છે એમ કે છે. એ જે હોય છે, પણ છે પરમાણુ ની પર્યાય માને છે કે આત્મા ની પર્યાય છે. કેવી રીતે વેદે છે? મને ભૂખ લાગી. આત્માને ભૂખ લાગી છે? આત્મા ને એનું જ્ઞાન થયું છે. એ ગરમ અવસ્થાનું આત્માને જ્ઞાન થયું છે. મને જ્ઞાન થયું છે એમ ક્યાં કેમ નો અનુભવ કર્યો? જૂઠો અનુભવ કર્યો કે મને ભૂખ લાગે છે? મને તો જ્ઞાન થયું છે એમ અનુભવ કરવો જોઈએ. પછી આહાર કરવા દે છે તો પણ એને એ આહાર કરવાના પરિણામ બોજો લાગશે. પહેલા શું લાગશે? બોજો લાગશે. અને જો એમ નહીં કર્યું હોય તો ખાવા માટે તલપાપડ થશે કે ભૂખ લાગી છે એટલે પીરશે કે જલ્દી જમવાનું શરૂ કરી દો. પછી જમતી વખતે કાંઈ ભાન રહેવાનું નથી. શું? પછી ભીંડ રહેવાનું કાંઈ ભાન રહેવાનું નથી. પછી તો ફટાફટ માંદે ખાવા એકાકાર થઈ. કેટલા કરોડ માંદે એને ખબર પડે એમાં અસાતા વેદ ની માંગે છે. એ જે રસ્તે ખાય છે ત્યારે અસાતા વેદ ની માંગે છે. પછી એમાંથી કઈક જયારે ખાય ત્યારે કે બોલો એને આય હાય મને આમ થઈ ગયું. પણ તે ખાતું તે અસાતા વેદ ની માંગે ત્યારે તો કઈ વિચાર કર્યો નથી, જાગૃતિ રાખી નથી. હવે ભોગવતી વખતે વળવળ કરે છે એનો શું અર્થ છે? એનો કઈ અર્થ
નિષેધ નો વિષય છે.
શું કે છે પોતે? કે ત્રણ વર્ષથી જે ધંધામાં જોડાઈ ગયા છે એમાં આત્મદશાને જરૂર આત્મદશાને બોલાવી દે. એમ શું કેવી કેવા ઉદય એવા છે કે જરૂર આત્મદશાને બોલાવે એવો સંભવ રહે એમ. તેવો ઉદય પણ જેટલો બેનો તેટલો સમપરિણામ છે. જોકે વેદવાના કારણે વિશે સર્વસમ નિવૃત્તિ કોઈ રીતે થાય તો સારું ભાવના કઈ રહી છે કે આ બધો સંગ મને છૂટી જાય તો સારું એમ સુવિધા કરી છે. એવા પરિણામ થયા કર્યા છે કે વેપાર ધંધા પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થઈ જે સંપરિણામે વેદવાનો પુરુષાર્થ હું ઉદયમાં કરું છું તો સાથે ઉદય સાથે થોડી તરજોડ થાય છે. એના બદલે હું એકલું મારા આત્માના સ્વરૂપમાં લીન થાય એવો પુરુષાર્થ કરું. સ્વરૂપ લેતા એક બાજુનો, બીજી બાજુ મારે કઈ તરજોડ કરવાનો કોઈ શક્તિનો વ્યય ન કરવો પડે એટલા માટે એવું સુવિધા કર્યું છે કે સર્વસંગની વૃત્તિ હોય તો સારું. તો પણ સર્વસંગ નિવૃત્તિએ જે દશા રહેવી જોઈએ તે દશા હૃદયમાં રહે તો અલ્પકાળમાં વિશેષ કર્મની નિર્જરા, નિવૃત્તિ એટલે નિર્જરા થાય, પ્રવૃત્તિમાં વિશેષ નિર્જરા થાય. કેમ કે એ વખતે તો દુશ્મન ચડી આવ્યો છે, એ વખતે એને એને વિશેષ નિર્જરા થાય. ભાઈ ખ્યાલ છે પાછું, એકાંત નિવૃત્તિની ઈચ્છા છે એમ નથી, પ્રવૃત્તિ છે તો પ્રવૃત્તિ વખતે વિશેષ નિર્જરા કરી શકાય છે એ ખ્યાલમાં છે. તો પણ સર્વસંગ નિવૃત્તિએ જે દશા રહેવી જોઈએ પુરુષાર્થની આત્માની, તેવી આત્માની દશા ઉદયમાં જો રહે તો અલ્પકાળમાં થોડા કાળની અંદર વિશેષ એટલે ઘણા કર્મની નિર્જરા થાય એમ જાણીને, એવો ખ્યાલ છે એવું જાણીને ચોત્રીસ વર્ષના આયુષમાં 24 વર્ષ તો મિથ્યાત્વ અવસ્થામાં પસાર કર્યા, 23 વર્ષ 24મી વર્ષે સમ્યક દર્શન થયું છે, 33 વર્ષ પછી આયુષ છૂટી ગયું છે, 10 વર્ષ ને 5 મહિના 10 વર્ષ 5 મહિના અને 20 દિવસ આટલું આયુષ છે. ચૈત્ર વર્ષ પાંચમ છે ને, 6 મહિનામાં 10 દિવસ ઓછા રહી છે, 48 વર્ષ માટે કેટલું કામ કર્યું, એક ભોળ માત્ર બાકી રહે. આ પુરુષાર્થ કરતા પ્રવૃત્તિના કારણે આવો પુરુષાર્થ કરતા અચારિત્રના મોળિયા બાળી નાખ્યા, ચારિત્ર દશા ના આવી, અચારિત્ર હતું, અવિરત સમ્યક દ્રષ્ટિ હતા એટલે અચારિત્ર હતું, બાળ સર્વસંગ ત્યાગ કરીને મને દશામાં ન આવી શકાય. પણ અચારિત્રના મૂળ બધા બાળી નાખ્યા પુરુષાર્થ કરી કરીને, એટલે સહજ માત્ર માં જે ભાવમાં ચારિત્ર આવશે હજી બે ઉષ્મા નહીં આવે. ત્યાર પછી જે મનુષ્ય દશા આવશે એ મનુષ્ય કરી એમને સહજ માત્ર માનવી લેશે ને ત્યાં જ કરશે. ત્યાં જ્ઞાન દશા ચાલુ છે, જ્ઞાન દશા લઈને ગયા છે, પણ ત્યાં તો સાગરો પણ આયુષ છે, જે બે ચાર સાગરની સ્થિતિ ગયા હશે અત્યારે તો મોટી સ્થિતિ નથી, કેમ કે ગ્રસ્ત દશામાં કેટલા અશુભ પરિણામ પણ થઈ જાય છે, એટલે શુભમાં જે અઢાર પરિણામ લાંબી સ્થિતિનો બંધ પડવો જોઈએ એટલો માન એટલો નથી પડતો, એટલે બે ચાર સાગરની સ્થિતિ ગયા હશે એ પાછા આવશે મનુષ્ય દશામાં. ત્યાં પછી ચારિત્ર અંગીકાર કરતા વાર લાગશે, એકદમ પુરુષાર્થ સહજ માત્ર માં અત્યારે જેટલું કઠણ પડે છે એટલું નહીં કઠણ પડે, કેમ કે એટલો અભ્યાસ થઈ ગયો, જ્ઞાન દશાનો એટલો માવડો થઈ ગયો. જેટલું બન્યું તેટલું તે પ્રકારે કર્યું છે, પણ મનમાં હવે એમ રહે છે કે આ પ્રસંગથી એટલે કે સકળ ગ્રહમાંથી દૂર થવાય તેમ ન હોય તો પણ વ્યાપાર જે પ્રસંગથી તો નિવૃત્ત થવું, ઘર ન છોડી શકાય, કુટુંબ ન છોડવું, તો પણ ધંધો તો છોડી દીધો, હવે દુકાને બેસવો નથી. વ્યાપાર જે પ્રસંગથી નિવૃત્ત દૂર થવાય તો સારું, કેમ કે આત્મભાવે પરિણામ પામવાની વિશે જે દશા જ્ઞાનની જોઈએ તે દશા આ વ્યાપાર વ્યવહારથી મુમુક્ષુ જીવને દેખાતી નથી. એમને જોયું કે કેટલાક મુમુક્ષુ જીવો જે પરિચયમાં આવ્યા છે એને ઓળખાણ નથી પડતી, જે જે ભાગનો વેશ છે વ્યાપારીનો ગ્રસ્તનો અને અમારી પ્રવૃત્તિ જોઈએ છે તો એને આત્મભાવ થવા માટે આત્મભાવે પરિણામ એનું પામે એવી જે જ્ઞાનીની દશા જોઈએ એ દશા એ લોકો જોઈ શકતા નથી. એ વ્યાપાર કરવાથી મોક્ષજીને દેખાતી નથી. એને જે ઉપકાર નથી એ તો થવો જોઈએ એ નથી થતો. કોઈ વિશેષ મુમુક્ષુ વિશેષ પાત્ર જે ઓળખી કાઢે બીજી વાત છે. બાકી એ વાત ગળે સાંભળીને ઉતારવા જેવી ટીકડી કરવા જેવી વાત નથી. ત્યાગી હોય જ્ઞાની જેના ઘર સંસાર હોય એટલી આત્માના ઉપદેશને આત્માના સ્વરૂપની વાત કરતા હોય એમાં વિશ્વાસ આવો સહેલો પડે છે. પણ આત્માના સ્વરૂપની વિતરાગ સ્વરૂપની ને વિતરાગ માર્ગની વાત કરતા હોય ને રાગદ્વેષના કાર્યો કરતા હોય પ્રવૃત્તિ રાગદ્વેષને કરતા હોય ત્યારે જ્ઞાની છે એવો વિશ્વાસ આવે તો ઘણી કઠણ વાત છે. બહુ લાયકાત માંગે છે. ઘણી પાત્રતા હોય ઘણી ઝીણી નજર હોય અને ઘણો સમીપ વાત હોય અંગત સહવાસ હોય એની સમીપમાં નજીક માગ્ય હોય અંતેવાસે થઈને પણ એને ખબર પડે કે આ આત્મા કોઈ બીજી રીતે કામ કરે છે આ ઉદય કોઈ બીજી રીતે કામ કરે છે એને નુંને કાંઈ લેવા દેવા નહીં તો ભ્રાંતિ થયા વગર રિયલની નુકસાન પણ થયા વગર દૂર થવાય તો સારો. વ્યાપાર આદિ પ્રસંગથી નિવૃત્ત થઈને દૂર થવાય તો સારો. કેમ કે આત્મભાવે પરિણામ પામવાને વિશે જે દશા જ્ઞાનની જોઈએ તે દશા આ વ્યાપાર વ્યવહારથી મુમુક્ષ જીવને દેખાતી નથી. આ પ્રકાર જે લેખો તે વિશે હમણાં વિચાર ક્યારેક ક્યારેક વિશેષ ઉદય પામે છે. અત્યારે આ જે તમને વાત લખી છે એ વાતમાં અવારનવાર વિચાર આવ્યા કરે છે કે વ્યાપારથી નિવૃત્તિ લઈએ. કેટલા પાત્ર જેવો સમીપમાં છે પોતાને પણ સત્સંગની ભાવના રહે છે વિશેષ એક પ્રકારે કરીને આત્મસાધન કરવાની ભાવના છે એ નિવૃત્તિ અનુકૂળ પડે બીજાને પણ ઉપકારનો હેતુ થાય. એટલે ક્યારેક ક્યારેક એ વિશેષ ઉદય પામે છે તે વિશે જે પરિણામ આવે તે ખરું. એ વિચારનું જે કાંઈ બહારમાં પરિસ્થિતિ થાય તે ખરી આ તો એક વિચાર આવે છે. બાકી બહારની પરિસ્થિતિ કોઈ અમારા હાથની વાત નથી એ જાણીએ છીએ. આ પ્રસંગ લેખો છે તે લોકોમાં હાલ પ્રગટ થવા દેવા યોગ્ય નથી. અમે નિવૃત્તિ લેવાના છીએ પાછળ લોકોને તમે કહેતા ખોટા નહીં તો પાછું ઘેરાવા કરી જશે અમારે પરિચય વધારવો. નિવૃત્તિ લઈને કોઈ અમારે પરિચય વધારવો છે એ અમારી ઈચ્છા નથી. માં સુધ બીજ ઉપર તે તરફ આવવા નથવાનો સંભવ રહે છે એ જ વિનંતી આત્મ સ્વરૂપે પ્રણામ એ છેલ્લા પેરેગ્રાફમાં પોતાની ચાલતી આત્મદર્શનનો ચિતાર રજૂ કર્યો છે. બહુ સારો ચિતાર રજૂ કર્યો છે. પણ ચાલતા વ્યવસ્થિત જ્ઞાનીના પરિણામ નું શાસ્ત્ર ક્યાંથી કાઢવું? આચાર્ય જે લખાય તો નિવૃત્તિમાં રહીને લખાય છે. જ્ઞાનીને ઓળખવા અને એની અંતરંગ દશા એની મૂળ દશા સમજાય તો ઓળખાય એ વાત કાઢવી ક્યાં છે? એક ન્યાય તો આ ગ્રંથ મોક્ષ માટે અસાધારણ ઉપકારી છે. આપણું ત્યાં અંગત વાંચન થાય છે. જાહેર વાંચન તો અહીંયા કર્યું એવું આપણે લીધું છે. જાહેર વાંચન આપણા સમાજમાં આ ગ્રંથ નથી થતું. પણ મોક્ષ માટે ઘણી ઉપકારી વાતો અમને માર્ગદર્શનની રીતે પણ લખી છે આત્મભાવનાની રીતે પણ લખી છે સત્સંગની ને સત્પુરુષની ઓળખાણ માટેની પણ લખી છે. ઘણો વિષય આવ્યો છે, આપણે પણ વર્ગીકરણ કેટલી જાતનો વિષય એમને આવ્યો છે, સંખ્યાબંધ એના વર્ગ પાડી શકાય એટલા બધા એમના લખાણની અંદર વિષયો વ્યક્ત થયા છે. વ્યવહારની વાતો વધારે છે, નિશ્ચયની વાતો ઓછી છે. અમે તો અહીંયા નિશ્ચય વાળા શું કરું, શું વિચારવું છે? આપણે ત્યાં પણ હજી બહુ ભાગના મોક્ષના વ્યવહારના ઠેકાણા નથી. બહુ ભાગ એવો છે, કેવો થોડોક ભાગ બાદ કરતા બહુ ભાગ એવો છે કે જે લોકોના વ્યવહારના ઠેકાણા કેટલાકને બહુ ગુરુ શાસ્ત્રની જે ખબર નથી પડતી કે આપણે વિરાજા કરીએ છીએ, શું કરીએ છીએ, એવી પરિસ્થિતિ ખરાબ છે. અને નિશ્ચયની વાતો કરે નિશ્ચયના શાસ્ત્રો વાંચે, શું થાય દશા ભૂલા હાલ થાય બીજું કઈ થાય નહીં. બહુ સરસ ભાવો નીકળે છે, જુદી જ રીતે આ બધું વંચાય છે અને સમજાય છે. ઘણું લખ્યું છે એ દિવસોમાં તો ગુરુદેવ પોતે ભલામણ કરતા મુમુક્ષો તો આવી નથી અને નિશ્ચયનો શાસ્ત્ર વાંચે મુશ્કેલીમાં આવ્યા વગર. શુભેચ્છા સંપન્ન ભાઈ કુંવરજી આનંદજી પ્રત્યે શ્રી ભાવ નામ જન્માય દીધા ભાષે સદગ્રસ્ત સંબંધજીના પરિચયમાં આવ્યા હતા, ધાર્મિક જીવનવાળા હતા અને ઠીક ઠીક પરિચયમાં આવ્યા હતા. એમની સાથે પણ કેટલો પત્ર વ્યવહાર ચાલ્યો છે. ચિત્તમાં કોણ કોણ વિચાર વૃત્તિ પરિણમી છે તેમ જાણીને હૃદયમાં શું કહે છે, તમારા ચિત્તમાં આત્માના હિતની વિચારની વૃત્તિનું પરિણમન થયું છે. મારે કંઈક મારું આત્મહિત કરવું છે એવો કોઈ તમારી વૃત્તિની અંદર પ્રકાર વિચારમાં આવ્યો છે એમ જાણીને મારા હૃદયમાં આનંદ થયો. કેટલો રિસ્પોન્સ આપે છે કોઈ એક જીવ, જાણ્યો અજાણ્યો આવે ખબર નથી, કોઈ જીવને એવી વૃત્તિ થાય કે મારે હવે મારું આત્મહિત કરવું છે તો જ્ઞાનીનું હૃદય એ બાજુ ખેંચાય છે. આ એક જ્ઞાન દશાનું સહજ લક્ષણ છે. એનું નામ વાત્સલ્ય છે, આ જ્ઞાને એનું વાત્સલ્ય છે. એના પ્રત્યે પ્રેમ આવે છે, કદા એનો હોય કોઈ પણ પ્રેમ આવે છે કે અરે આને પોતાનું હિત કરવાની વૃત્તિ થઈ છે, બહુ સારી વાત છે. કેમ કે જીવને ભાગ્ય જ એવી વૃત્તિ થઈ છે, ઉપર ઉપરની થઈને છૂટી ગઈ છે. જો જ્ઞાનીની સ્મૃતિમાં એ વૃત્તિ થઈ હોય અને થાય તો એ વૃત્તિ વિશેષ વૃદ્ધિમાન વૃદ્ધિગત થઈને વર્ધમાન થઈને એ આત્માનું હિત સાથે લે ત્યાં સુધી જીવ પહોંચી જાય. એટલે જ્ઞાની એને આદર કરે છે, એ વૃત્તિનો જ્ઞાની આદર કરે છે. કેમ કે એની એ વૃત્તિ વર્ધમાન થઈ જાય એટલા માટે એનો આદર કરે છે. વેગ આવે એ કેમ ઢાળો, તો ઢાળમાં કેમ પાણી પ્રવાહી નો વેગ આવે એમ એને ઢાળ આપી દે છે. ઢળ તું આ બધું ઢળ અમે તારો આદર કરીએ છીએ, ભલે તું અમારા કરતા નાનો અને અમે સ્થિતિમાં ઊંચા હોય તો ભલે નહીં, પણ અમારે અમુક રીત નો પ્રકાર છે નહીં કોઈ, અમારે માનવમાન નો કોઈ પ્રકાર નથી. એ બધું વ્યૂ અમારે, અમે તો તને ઢાળ આપીએ છીએ, તું ઢાળ આપે એના પરિણામમાં વેગ આવે છે. અને એ જીવ, એ જીવ પણ જો આત્મકલ્યાણ કરી જાય તો એની કોઈ કિંમત થઈ શકે એવી જરૂરમાં ચીજ નથી. પાંચસો ને 61 ના પત્રમાં મોક્ષની પાત્રતાનો વિષય લીધો છે. કુંવરજીભાઈને જે પહેલી વાત લખી છે એ પાત્રતા માટે લખી છે કે અસારણ ક્લેશરૂપ આરંભ પરિગ્રહના કાર્યના અવસ્થા. તમે તો જોયા છે કુંવરજીભાઈને, જોયા સમકાલીન હતા, પણ સમાપ્તા હોય છે ખ્યાલ. અસાર અને ક્લેશરૂપ આરંભ પરિગ્રહના કાર્યમાં અવસ્થા, જો આ જીવ કાંઈ પણ નિર્ભય કે અજાગ્રત રહે તો ઘણા વર્ષનો ઉપાસનો વૈરાગી પણ નિષ્ફળ જાય એવી દશા થઈ આવે છે. શું કહે છે કે ક્યારેક પણ ધર્મ કરવાની વૃત્તિથી જીવને સંસાર પ્રત્યે નિરસતા આવી હોય, વૈરાગ્ય થયો હોય, કોઈ કારણસર કોઈ વાર વૈરાગ્ય થયો હોય, એ વખત ધર્મ બુદ્ધિથી પણ વૈરાગ્ય થયો હોય, પણ જ્યારે એ આરંભ પરિગ્રહનો ઉદય હોય, વ્યવસાય કે પાપગ્રસ્ત હતા એટલે પરિગ્રહ પણ હોય અને વ્યવસાય પણ હોય, એ કાર્ય કરતી વખતે નિર્ભય કે અજાગ્રત રહે એ વખતે એની જાગૃતિની જરૂર છે. આત્મા સ્મૂહ અને આ સંયોગો માત્ર પૂર્વકર્મનો ખેલ છે, સિવાય બીજું કઈ નથી. એથી ન તો આત્માને લાભ છે, ન તો આત્માને નુકસાન છે. એની જાગૃતિ ન રહે તો ઘણા વર્ષ સુધી એને જે નિરસ્તાને વૈરાગ્ય ઉપરસો હોય એને ભૂસા તમામ લાગે. લેખ જ્યાં રસ આવી ગયો નિર્ભયપણે અજાગૃતપણે એટલે ઉડી જતા વાર લાગે, એ પરિણામને ખલાસ થતા વાર લાગે, એ માનું નિરસ્તું કેળવતા લાગે છે, પણ એ દશાને ખલાસ થતા વાર ન લાગે. જેમ એક બે ટનનો પથ્થર 2000 કિલો જેનું વજન હોય એને એક માળ ઉપર ચડાવ્યો હોય તો 5-7 જણને ભેગા કરવા પડે, પણ લાગે છે નીચે નાખ્યો હોય તો એક જણો ધક્કો મારે, ઉપર ચડ્યા પછી છેલ્લે પગે થઈ આવ્યો પછી નીચે પાડ્યો હોય તો એ 6 જણની જરૂર પડે, એક જણ છે ધક્કો વર્ષેલો મારે એટલે પથ્થરો આપો નીચે આવી જાય. એમ જીવને પ્રત્યેક પડતા આ સંસારનો વાર નથી લાગતા, ચડવામાં એને મહેનત પડે છે અને કઠણ પડે છે. એમ કે શું કહે છે, અસાર અને ક્લેશરૂપ કેવો છે આનંદ પરિગ્રહનો પ્રસંગ? અસાર છે, આત્માને જરાય સુખનું કારણ નથી. સાર એટલે સુખ, આત્માને જરાય સુખનું કારણ નથી, તો શું છે કે ક્લેશ એટલે દુઃખનું કારણ છે. આકુલતા થશે, આવશે તો આકુલતા થશે, જશે તો આકુલતા થશે, હાચવવા માટે પણ આકુલતા થવાની છે. ક્લેશરૂપ એવા આરંભ પરિગ્રહના કાર્યમાં વસતા, એ વચ્ચે વસતા જીવ જરાય અજાગ્રત રહે અથવા એમ એને થઈ જાય કે મને વાંધો નથી હવે, મને તો ઘણો વૈરાગ છે, મને વાંધો નથી હવે, તો મેં તો આ છોડ્યું છે, આ છોડ્યું છે, આ છોડ્યું છે, નિર્ભય થઈ ગયા, અજાગૃત રહે. તો એ ઘણા વર્ષનો ઉપાસેલો વૈરાગી પણ નિષ્ફળ જાય એવી દશા થઈ આવે છે. ઘડીકમાં થઈ જાય એ વાત, સેકન્ડોમાં એવું નિત્ય પ્રત્યે નિશ્ચય સંભાળીને એ વાત નિશ્ચય છે, નિર્ણય કરેલી છે, એને વારંવાર સ્મરણમાં રાખીને નિરુપાય પ્રસંગમાં પોતાને ક્યાંય કાંઈ કરવું નથી પણ આવી પડે તો, માથે આવી પડે તો, નિરુપાય પ્રસંગમાં કંપતા ચિત્તે ડરતા ડરતા ભવ ભ્રમણથી ડરતા ડરતા કર્મબંધનથી ડરતા ડરતા કંપતા ચિત્તે ન જ છૂટે ન છૂટકે પ્રવર્તન ઘટે છે. હાથે કરીને તો ઉભું કરવાની વાત નથી એમ કે છે, પણ આવી પડે પૂર્વ કર્મને લઈને તો પણ ડરતા ડરતા કંપતા છીતે પોતે છટકવા માગતો હોય તો પણ ન છૂટકી શકે એવું હોય તો કંપતા છીતે એને એ કામ કરવું. પછી તીવ્ર રસ કેવી રીતે આવશે? જે પોતાનું કાર્ય જાણીને જીવ તીવ્ર રસથી કરે છે તે જો ડરતા ડરતા કંપતા છીતે કરે તો એને કેવી રીતે રસ આવે? કાર્ય કાર્ય એટલે પ્રત્યેક કાર્યમાં, આ કાર્યમાં વાંધો નથી અમને, પ્રત્યેક કાર્યમાં કાર્ય કાર્ય એટલે આપણે દ્રષ્ટાંત લઈએ છીએ, રોજ જમવા દેશ પણ થાય છે, જમતા રોજ જેટલી વાર જમે એટલી વાર, કાર્ય કાર્ય દરેક કાર્યમાં દરેક ઉદયમાં કાર્ય કાર્ય ક્ષણે ક્ષણે પ્રતિક્ષણે જાગૃતિ પણ આવી અને પ્રસંગે પ્રસંગે જેટલો ઉદય આવે પ્રસંગે લક્ષ્ય રેખા વિના મુમુક્ષુતા રહેવી દુર્લભ છે. મુમુક્ષુતા જ રહેવી, જો એને જાગૃતિ ન હોય તો મુમુક્ષુતા રહે નહીં. અથવા જેટલી જાગૃતિ એટલી જ મુમુક્ષુતા છે. નામે કઈ મુમુક્ષુતા, મુમુક્ષુ નામે કોઈ મુમુક્ષુતા નથી. આ મારા મુમુક્ષુ છે ભાઈ, મંદિર આવે છે, સાંભળવા આવે છે, દર્શન કરવા આવે છે, માટે મુમુક્ષુ છે, સાંભળવા બેસે છે માટે મુમુક્ષુ છે, ઘરે શાસ્ત્ર વાંચે છે માટે મુમુક્ષુ છે, કે દયાદાન કરે છે માટે મુમુક્ષુ છે, હવા મંગાવે છે માટે મુમુક્ષુ છે, એવું નથી. આ જેટલી અંદરમાં જાગૃતિ રાખે એટલી મુમુક્ષુતા છે, ન રાખે તો મુમુક્ષુ નથી. આ જ બાંધો છે મુમુક્ષુપણાનું, આ જ બાંધો છે માપેલું પોતાને. એવું લક્ષ રાખા વિના મુમુક્ષુતા રહેવી ભગવાન છે, અને એવી દશા રોજા વિના મુમુક્ષુ પણ સંભળે એને પણ મુમુક્ષુ કહેતા જ નથી. નામ કાઢ્યું હોય ભલે, ગમે તે નામ કાઢ્યું હોય, એ બાગદાનનું નામ છે, અંદરમાં માલ નથી. ખાતર ઉપર ખાંડમાં કોથળો હોય, કરિયાતું ગુરુ હોય, એથી કઈ કરિયાતું સાકર થાય નહીં. મુમુક્ષુતા જ સંભળે નહીં. મારા ચિત્તમાં મુખ્ય વિચાર હાલ એ વર્તે છે, શું કે છે? મુમુક્ષુતા સંબંધમાં મારા ચિત્તમાં મારા અભિપ્રાયમાં તો આ મુખ્ય વિચાર છે કે મુમુક્ષુ છે પણ એ પોતાના જીવનમાં કાર્યમાં ઉદયમાં જાગૃત છે, કે હું લાભને લાભ રસ કેટલો આવે છે, આ હું મારા આત્મલાભનું કામ કરું છું કે આત્માના નુકસાનનું કામ કરું છું, શું કરું છું? જાગૃતિ કઈ છે કે નહીં? તે નિર્ભય થઈને બેદરકાર થઈને અજાગૃત દશાએ વર્તે છે, મુમુક્ષુતા છે એ બહુ સરસ વાત કરી છે. મુમુક્ષુતાના સંબંધમાં બહુ સુંદર આ જગ્યાએ કરી છે મોરજીને પત્ર. એટલા માટે કરી છે કે એ જીવ મુક્ષતામાં આવ્યો છે એને પોતાને એમ લાગ્યું છે કે મારા સંસારમાં કઈક મારે આત્મહિત કરવા જેવું છે. ઠીક છે, આ બધું ગોઠવાઈ ગયું છે, કુટુંબ કબીલા બીજા ત્રીજા આ બધું, પણ મારા આત્માનું હું આયુષ તો મર્યાદિત છે, ત્યારે આંખ વિચારશે કઈક ખબર પડશે નહીં આત્માનું શું કઈક મારે આત્મહિત કરી લેવું જોઈએ. એને એમ પછી કે કાર્ય કાર્ય પ્રસંગે પ્રસંગે અને ક્ષણે ક્ષણે આત્મહિતની જાગૃતિ એ જે લક્ષ વધેને કહેવાય, કારણ કે જે સ્વરૂપ લક્ષ થયું નથી તો લક્ષ તો કાંઈ ગમવું જોઈએ, લક્ષ વિનાનો આત્મા નથી. જો આત્મહિતનું લક્ષ ન હોય તો ધ્યેય શૂન્ય એની વૃત્તિએ ગમે તે પ્રકારની ધાર્મિક ક્રિયા કરે એ ધ્યેય શૂન્ય વૃત્તિથી કરે છે. લક્ષ એને સંસારનું કર્યું જ છે, અનાદિની તો ફેરફાર થયો નથી, આત્મહિત થવાનો કોઈ અવસર આવતો નથી. અશુભ કર્મ બાંધશે, ફળ આવશે તો અશુભ જાદુ બાંધશે અને દુર્ગતિમાં ક્યાંય ને ક્યાંય ચાલો જશે. આ પરિસ્થિતિ છે. એટલે મારા ચિત્તમાં તો મુખ્ય વિચાર હાલ એ જ વર્તે છે, એ વિનંતી છે. એક પુરસ્કાર લખ્યું છે, જો ખરેખર મુક્ષતા આવી હોય તો જે વિચાર કરતો થઈ જાય છે કે આ ક્ષણથી હવે ગમે તે કાર્યમાં ગમે તે પ્રસંગમાં ક્ષણે ક્ષણે મારે જાગૃત રહેવું, મારા હિત હિતના વિષયમાં હવે અજાગૃત દશામાં કે નિર્ભય થઈને વર્તી શકાય. આપણને કોઈ ફેર પડે છે આ સત સમાગમનો સંકેત છે. એ આ વાત છે આ સત્ય.